તાજેતરમાં જ્યારે મારે એક્સરે કઢાવવાનો આવ્યો ત્યારે ઘણી બધી નવી ટેકનોલોજી વિશે જાણવા મળ્યું, ઘણી બધી રસપ્રદ વિગતો જાણવા મળી. આજે એ જ તમારી સાથે શેર કરવા માંગુ છું. આજે તમારી મુલાકાત કરાવું છું રેડિયોલોજીસ્ટ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ અમીન સાથે. ડોક્ટર ભૂપેન્દ્રભાઈ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
નમસ્કાર શ્રોતા મિત્રો.
ભૂપેન્દ્રભાઈ, રેડિયોલોજી હેઠળ કયા કયા ટેસ્ટ આવરી લેવાય છે?
રેડિયોલોજી એ એક નવી ઇમેજિંગ ટેકનિક છે, જેમાં આવી રહ્યા છે એક્સરેઝ, સીટી સ્કેન, MRI અને ન્યુક્લિયર મેડિસિન. આ ચાર વિભાગો આવે છે અને પાંચમો વિભાગ છે રેડિયોથેરાપી વિભાગ. આ પાંચ વિભાગોના હેઠળ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ એવી નવી ટર્મિનોલોજી હવે વપરાય છે. અને એ દરેક સ્પેશિયાલિટીના અનુસ્નાતક જુદા જુદા કોર્સ હોય છે.
શું દરેક ટેસ્ટ શરીરના અમુક ચોક્કસ ભાગ માટે થતા હોય છે, કે એવું બની શકે કે જાણે એક્સરે લગભગ કોઈ પણ ભાગનો થઈ શકે, સીટી સ્કેન ક્યાં થઈ શકે, MRI ક્યાં થઈ શકે?
જો આપણે સિમ્પલ રેડિયોગ્રાફની વાત કરીએ તો એ શરીરના કોઈ પણ ભાગનો સિમ્પલ એક્સરે થઈ શકે. ધારો કે માથાનો છે, હાથનો છે, પગનો છે, ઘૂંટણનો છે, છાતીનો છે કે પેટનો છે, અને શરીરના કોઈ પણ અવયવનો જ્યાં બોન્સ અને સોફ્ટ ટિશ્યુઝ જેને કહીએ આપણે, શરીરના કોઈ પણ ભાગનો એક્સરે, એને આપણે રેડિયોગ્રાફ કહીએ છીએ, એ એક વસ્તુ છે. પછી આવે છે સીટી સ્કેન, એ પણ શરીરના કોઈ પણ ભાગ માટે વાપરી શકાય છે. એમાં કેવું હોય છે કે એમાં શરીરના જે ભાગનું આપણે સ્કેનિંગ કરતા હોઈએ એની સ્લાઈસ જેવી ઇમેજીસ નીકળે. એટલે આપણે ધારો કે કોઈક રાઉન્ડ એપલ કટ કરીએ અને કેવી સ્લાઈસ કરીએ, એવી સ્લાઈસ જેવી એક એક થીન 1 મિલીમીટર થીન સ્લાઈસની ઇમેજીસ આવે. એટલે શરીરના એક એક ભાગનું અને ઓર્ગનના એક એક ટિશ્યુનું આપણને એનાલિસિસ મળે છે સીટી સ્કેનમાં. એવી જ રીતે MRIમાં પણ એવી સ્લાઇસિસ રીતે ઇમેજીસ આવે છે. સીટી સ્કેન હેડ, ચેસ્ટ, એબડોમન અને લિમ્સ દરેક માટે એપ્લાય કરી શકાય છે. એવી જ રીતે MRI છે. MRI એટલે ઇટ ઇઝ વેરી સેન્સિટિવ, બહુ જ સેન્સિટિવ છે મગજ અને સ્પાઇનલ કોર્ડના રોગો માટે, બહુ જ સ્પેસિફિક છે એના માટે.
અને આ ત્રણે ટેસ્ટનો પ્રિન્સિપલ શું છે? અલ્ટ્રાસાઉન્ડ ગોઝ બાય સાઉન્ડ વેવ્સ.
યસ, એક્સરેઝ અને સીટી સ્કેન્સ ધે આર બેઝડ ઓન એક્સરેઝ. આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ હોય છે એમાં એક્સરેઝ, ગામા રેઝ, બીટા રેઝ, ઇન્ફ્રારેડ રેઝ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, લાઇટ રેઝ, એમાં ધીઝ એક્સ રેઝ હેવ અ બહુ જ એક એમની સ્પેસિફિક ક્વોલિટી છે. એ જ્યારે શરીરના અવયવોમાંથી પસાર થાય છે ત્યારે એ શરીરના અવયવની એક ઇમેજ ઉભી થાય છે.
સો ધેટ્સ અ વિઝ્યુઅલ પાર્ટ.
ધેટ્સ ધ વિઝ્યુઅલ પાર્ટ. અને એનાથી આપણને આખી ઇમેજ મળે છે. સીટી સ્કેનમાં ધ સેમ પ્રિન્સિપલ, પણ ધ ઇમેજ ઇઝ એનાલાઇઝ બાય ધ કોમ્પ્યુટર. MRI જે છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ મેગ્નેટિઝમ.
રાઈટ,
ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ એક્સરે રેડિયેશન.
અને અલ્ટ્રાસાઉન્ડ, એઝ ધ નેમ સજેસ્ટ, સાઉન્ડ છે, અવાજ, સાઉન્ડ વેવ્સ થી ઇમેજિંગ કરે છે.
સાઉન્ડ વેવ્સ જે આપણા કાનને સાંભળી શકાતા નથી એને આપણે અલ્ટ્રાસાઉન્ડ કહીએ છીએ. એ અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ જ્યારે શરીરમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે જે રિટર્ન થાય છે એ રિટર્ન વેવ્સ છે, એને ફરી કોમ્પ્યુટર જ એનાલાઇઝ કરીને એક ઇમેજ ઊભી કરે છે, એને આપણે અલ્ટ્રાસાઉન્ડ ઇમેજ કહીએ છીએ. અને એ પણ શરીરને હાનિકારક નથી.
તમે જસ્ટ કહ્યું શરીરને હાનિકારક નથી, પણ જ્યારે એક્સરેઝ માટે જઈએ ત્યારે બહુ નાના બાળકોને એક્સરે, સીટી સ્કેન ન કરાવવો, કે જરૂર, બહુ જરૂર હોય તો જ કરાવવો, ગર્ભવતી સ્ત્રીઓને ન કરાવવો, એવી પણ સલાહ આપવામાં આવે છે. તો આ બધામાં શું કાળજી ખાસ રાખવાની?
જો તમે જેમ જણાવ્યું, ખાસ તો ગર્ભવતી સ્ત્રી જે હોય એમનો એક્સરે કરવાનો હોય અથવા કોઈ પણ એક્સરે રિલેટેડ હું વાત કરું છું, એટલે સાદો એક્સરે અથવા સીટી સ્કેન એ જો કરવાનું હોય તો એ બને ત્યાં સુધી અવોઇડ કરવું. પણ જ્યારે બેનિફિટ વર્સસ રિસ્ક, આપણે ધારો કે બેનિફિટ અને રિસ્ક એ બેને આપણે મૂકી અને જો બેનિફિટનું પલડું ભારે હોય તો આપણે રિસ્ક લેવું જરૂરી હોય છે.
રિસ્ક શું છે ડોક્ટર સાહેબ?
રિસ્ક કેવું હોય છે કે 0.4% કરંટ કેન્સર્સ જે છે, આ એક જસ્ટ એસ્ટિમેટેડ ફિગર છે, એ સીટી સ્કેન ભૂતકાળમાં થયેલા હોય એના લીધે એ લોકો એને એ કારણને એટ્રીબ્યુટ કરતા હોય છે કે 0.4% ઓફ કરંટ કેન્સર્સ. શરીરના કોઈ પણ ભાગનું કેન્સરનું ડિસ્ટ્રીબ્યુશન ગણીએ તો એના જે 0.4% છે દે આર એટ્રીબ્યુટેડ ટુ સીટી સ્કેન્સ ડન ઇન ધ પાસ્ટ.
પણ દેટ અપ્લાયસ ટુ જેમ એન્ટીબાયોટિક્સ પણ અહીંયા ખાસ ઓસ્ટ્રેલિયામાં કહે છે કે જરૂર ન હોય તો એન્ટીબાયોટિક્સ ન લો. એ જ પ્રિન્સિપલ બધા જ મેડિકલ પ્રોસિજર્સમાં હોય છે કે જરૂર ન હોય તો અવોઇડ કરી શકાય તો કરો. ઇમેજિંગમાં બીજી એક ટેકનોલોજી જોવા અને સાંભળવા મળી મારા અનુભવમાં વોઝ કોન ઇમેજિંગ, 3D ઇમેજિંગ. એના વિશે કાંઈ કહી શકશો?
આ જે કોન ઇમેજિંગ, 3D ઇમેજિંગ અને 4D ઇમેજિંગ, આ આખું એક કોમ્પ્યુટરાઇઝ એનાલિસિસ છે જેને 3D રિકન્સ્ટ્રક્શન્સ અને 4D રિકન્સ્ટ્રક્શન્સ કરે છે. એ કોમ્પ્યુટર કરે છે અને આખી ઇમેજીસ એક એઝ ઇફ મોડલ ઇઝ તમારી સામે આવીને ઉભું રહ્યું હોય એવી રીતના એની ઇમેજ તમારી સામે મૂકવામાં આવે છે. સપોઝ કે આપણે હાર્ટ અને એની એમાંથી નીકળતા બધા ધમની અને શિરાઓનું ઇમેજ રિકન્સ્ટ્રક્શન કરવું હોય તો બીજા બધા જે અવયવો એની આજુબાજુ આગળ હોય એ બધાને ડિલીટ કરી નાખીને આખી ફક્ત હાર્ટ અને એમાંથી નીકળતી ધમનીઓની જે ઇમેજીસ નીકળે એને 3D અને 4D રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે.
એટલે એમાં એક્સરે તો નોર્મલ જ લેવાય છે પણ પાછળથી કમ્પ્યુટર એ ઇમેજીસ ક્રિએટ કરે છે.
ઇમેજીસ આર ધ સેમ, ઓન્લી થિંગ ધ કમ્પ્યુટરાઇઝ એનાલિસિસ કરવામાં આવે છે.
એટલે ટેકનોલોજીનું પ્રદાન છે.
હા, એ ટેકનોલોજીનું પ્રદાન છે.
આ તો વાત થઈ રેડિયોલોજી દ્વારા થતા ડાયગ્નોસિસની. રેડિયોથેરાપી વિશે બીજું કાંઈ?
આ જે રેડિયોથેરાપી પણ એક એક્સરેઝ રિલેટેડ વિભાગ છે. આપણે જે ગણીએ છીએ કે એક્સરેઝ શરીરને હાનિકારક છે અને યુઝફુલ પણ છે, એટલે લાભકારક પણ છે. એ જે લાભકારક યુઝ છે એ રેડિયોથેરાપીમાં આપણે વાપરવામાં આવે છે. એક્સરેના જ્યારે આપણે આપીએ શરીરના કોઈ પણ ભાગમાં જ્યાં આપણે ટ્યુમર થયું હોય તો એ હાઈ ડોઝ એક્સરેઝ મેલિગ્નન્ટ સેલ્સ, જે કેન્સર સેલ્સ હોય છે એને કિલ કરે છે. એટલે એવી રીતે એનો આ રેડિયોથેરાપીનો યુઝ છે.
અને બીજો એક વિભાગ જે તમે જણાવ્યો, ન્યુક્લિયર મેડિસિન. વોટ ઇઝ ન્યુક્લિયર મેડિસિન, એ ક્યાં વપરાય છે?
ન્યુક્લિયર મેડિસિન એ એવી એક સ્પેશિયાલિટી છે કે જેમાં એક રેડિયો એક્ટિવ સબસ્ટન્સ હોય છે જે આપણા બોડીમાં નસ દ્વારા નાખવામાં આવે છે અને એ અમુક સ્પેસિફિક પોતાના જે એના પ્રોપર્ટીઝ હોય એના પ્રમાણે એ કોઈ સ્પેસિફિક ઓર્ગનમાં જઈને એનું કેમિકલ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. એના ઉપરથી એની કેમેરામાં ઇમેજીસ લેવામાં આવે છે અને પછી એ ઇમેજીસ એનાલાઇઝ કરીને પછી એનું નિદાન કરવામાં આવે છે કે જ્યાં ધારો કે ટ્યુમર હોય શરીરમાં તો એ ટ્યુમરમાં એ જે આપણે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ નસ દ્વારા નાખ્યું હોય એ ટ્યુમરમાં જઈને વધારે લોકલાઇઝ થઈ જતું હોય છે. એટલે એને આપણે હોટસ્પોટ કહીએ છીએ. એ હોટસ્પોટ કેમેરામાં ઇમેજમાં આપણને જોવા મળે છે. એના ઉપરથી આપણને ખબર પડે કે આ ટ્યુમર એક્ટિવ ટ્યુમર છે. અને આનું એક સ્પેસિફિક વસ્તુ એ છે કે આપણે જયારે રેડિયોલોજીમાં બહારથી એક્સરે શરીરમાં અંદર નાખીએ છીએ અને પછી એની ઇમેજ આવે છે, જ્યારે આ ન્યુક્લિયર મેડિસિનમાં કેવું છે કે આપણે જે બોડીમાં રેડિયો એક્ટિવ સબસ્ટન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું એ અંદરથી રેડિયેશન એમિટ કરી જે એમાંથી બહાર આવે છે. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ એન્ડો રેડિયોલોજી, વોટ વી કોલ એન્ડો રેડિયોલોજી, અને એની જે ઇમેજ આપણે લઈએ છીએ.
ડોક્ટર સાહેબ, વર્ષોથી તમે પ્રેક્ટિસ કરો છો, તમારા અનુભવમાં બીજી કોઈ એવી રેડિયોલોજીને લગતી બાબતો છે જે પેશન્ટ તરીકે અમારે જાણવી જોઈએ કે ટેસ્ટમાં જતા પહેલા વાંચીને કે સમજીને જવું જોઈએ?
હા, એમાં એવું છે કે ખાસ તો સ્ત્રીઓ માટે મારે ખાસ જણાવવાનું કે એમની જે ગર્ભ ધારણ કરવાની ક્ષમતાનો જે પીરિયડ હોય છે 15 to 45 years આપણે જે કહીએ, એ પીરિયડ દરમિયાન એમનું રિસ્ક વધારે હોય છે એમના ગોનેટ્સ ઉપર. હવે સપોઝ કે કોઈ સ્ત્રી એમનું માસિક ધારણ કરવાનો પીરિયડ મિસ કર્યો હોય તો એ એમની ફરજ બની જાય છે કે ડોક્ટરને જણાવે કે મેં મારો પીરિયડ મિસ કર્યો છે. એમને એક્સરે કે એને રિલેટેડ કોઈ પણ ઇમેજિંગ માટે સબ્જેક્ટ કરતા પહેલા શરીરમાં પ્રેગ્નન્સી છે કે નહીં એ જાણી લેવું જરૂરી બની જાય છે. એટલે સપોઝ કે કોઈ સ્ત્રી પોતે એવી અવેર ન હોય તો ડોક્ટર તો પોતે જાતે પૂછતા જ હોય છે હિસ્ટ્રીમાં કે ભાઈ વોઝ યોર પીરિયડ નોર્મલ ઓર ઓવરડ્યુ ઓર સમથિંગ લાઈક ધેટ.
રાઈટ રાઈટ.
અને મેઇનલી તો રિસ્ક છું અનબોર્ન બેબીઝ જે હોય ને એમને રિસ્ક વધારે હોય છે, જે અત્યારે આપણને હોય છે એ અનબોર્ન બેબીઝને વધારે રિસ્ક હોય છે. એટલે પ્રેગ્નન્સીના 3 મહિના દરમિયાન તો આપણે એક્સરેઝ ન લઈએ તો બહુ જ હિતાવહ હોય છે. હવે સપોઝ નાના બાળકનો જ્યારે એક્સરે કરવાનો હોય ત્યારે ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવાનું કે બાળકને મેન્ટલી એક્સરે માટે પ્રિપેર કરવાનું હોય, જેથી કરીને બીજી વાર બાળકને એક્સપોઝર આપવું ન પડે. ધારો કે આપણે પહેલેથી બાળકને સમજાવી રાખવાનું હોય કે આ એક બહુ જ સાદો ટેસ્ટ છે, અને બહુ જ બાળક ન માને તો એને આપણે એવું પણ કહી શકીએ કે જો આ તારો એક સાદો ફોટો પાડવાનો છે, જો આપણે ફોટો પાડીએ છીએ ને કેમેરાથી એવી રીતના એને સમજાવી અને એ હલે નહીં એ આપણે એને સમજણ પાડીએ તો એનાથી બીજી વાર રિપીટ એક્સરે ન કરવો પડે,
એની ખાસ કાળજી લેવાની
હોય છે. આપણે શરીરનો કોઈ પણ ભાગનો એક એક્સરે જ્યારે કરવાનો હોય છે, ધારો કે છાતીનો એક્સરે કરવાનો હોય છે, ત્યારે આપણા શરીરને જે રેડિયેશન એક્સપોઝર મળતું હોય છે એ રેડિયેશન એક્સપોઝર આપણે જે 10 દિવસના પીરિયડમાં આપણને જે વાતાવરણનું રેડિયેશન એક્સપોઝર મળતું હોય છે એના બરાબર હોય છે.
ભૂપેન્દ્રભાઈ, એરપોર્ટ પર પણ જે ઇમેજીસ લેવાતી હોય છે એમાં પણ એક્સરેનો જ ઉપયોગ થતો હોય છે?
હા, એ પણ એક એનો એક્સરેનો જ ઉપયોગ હોય છે, જેને આપણે એરપોર્ટ સિક્યોરિટી કહીએ છીએ, જ્યાં આપણી બેગેજીસ એક એક્સરે સ્કેનરમાંથી પસાર કરે છે અને પછી એની ઇમેજીસ આ લોકો જોતા હોય છે કે એની અંદર શું હોય છે. મેઇનલી તો જે ઇમેજીસ વિચ આર ઓપેક ટુ એક્સરેઝ, એટલે જેમાંથી એક્સરેઝ ન જાય એ બધી ઇમેજીસ આપણને દેખાઈ દીધી હોય છે, એટલે એ પણ એક રેડિયેશનનો સોર્સ ગણી શકાય. આ રેડિયોલોજી અને ઇમેજિંગના લીધે જે આપણને શરીરના રોગોના નિદાન બાબતે જે ફાયદા થતા હોય છે એ ફાયદા આપણે જે રિસ્ક છે એના પ્રમાણમાં ઘણા વધારે છે. એટલે રિસ્કને લઈને આપણે એટલા બધા પેનિક થઈ જવાની કોઈ જરૂર મને નથી લાગતી.
એટલે જે કાંઈ સમાચારોમાં કે રિપોર્ટ્સમાં વાંચવા મળે છે કે અમુક રેડિયેશનને લીધે પણ રોગ કે કેન્સર કે ટ્યુમર થઈ શકે છે, એના કરતા રોગ નિદાન થઈ જાય તેનો ફાયદો વધારે છે.
હા, હું એ જ કહેવા માંગુ છું કે રિસ્કનો ડર રાખવાની જરૂર નથી લાગતી.
ભૂપેન્દ્રભાઈ, આજે તમે સમય કાઢીને રેડિયોલોજી વિશે આ વિગતે અમને સમજણ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
હું પણ SBS રેડિયો નો ખૂબ જ આભાર માનું છું અને મારા તમામ ગુજરાતી શ્રોતા મિત્રોને દીપાવલીના નૂતન વર્ષ અભિનંદન.
થેન્ક યુ ભૂપેન્દ્રભાઈ.
થેન્ક યુ નીતલબેન.